ગ્રંથસારમાં આપણું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર નીકળીશું જે પૃથ્વીથી લાખો કિલોમીટર દૂર મંગળની લાલ ધરતી પર લઈ જાય છે.
વાહ.
આપણે વાત કરીશું એન્ડી વિયરની આધુનિક ક્લાસિક વિજ્ઞાન કથા ધ માર્શિયન વિશે.
આ માત્ર એક પુસ્તક નથી, સાચું કહું તો આ એક અનુભવ છે, અને એના લેખક એન્ડી વિયર, એમની કહાણી પણ એટલી જ દિલચસ્પ છે.
હા, એ કોઈ પ્રોફેશનલ લેખક નહોતા, ખરું ને?
બિલકુલ નહીં. એક સોફ્ટવેર એન્જિનિયર જેમને વિજ્ઞાન પ્રત્યેના પોતાના જુસ્સાને, પોતાના પ્રેમને શબ્દોમાં ઢાળ્યો.
એટલે જ કદાચ એમની શૈલીને હાર્ડ સાયન્સ ફિક્શન કહેવાય છે.
એકદમ. અહીં વિજ્ઞાન માત્ર વાર્તાની પૃષ્ઠભૂમિ નથી, એ પોતે જ એક પાત્ર છે.
અને આ પુસ્તક જે રીતે લોકો સુધી પહોંચ્યું એ પણ એક વાર્તા છે. કોઈ મોટા પબ્લિશિંગ હાઉસે શરૂઆતમાં ના પાડી દીધી હતી.
હા, પછી વિયરે પોતાની વેબસાઇટ પર એક પછી એક પ્રકરણ મફતમાં મૂકવાનું શરૂ કર્યું, અને વાચકો એટલા બધા જોડાઈ ગયા
કે એમના જ આગ્રહ પર ઈ બુક બની, અને પછી તો આખી દુનિયામાં ધૂમ મચી ગઈ.
આ જ તો આ પુસ્તકની તાકાત છે, એ સીધી વાચકોના દિલ સુધી પહોંચી. વાર્તાનો મૂળ સંઘર્ષ આમ તો જાણીતો જ છે, માણસ વિરુદ્ધ પ્રકૃતિ.
પણ અહીં પ્રકૃતિ એટલે
કોઈ જંગલ કે સમુદ્ર નહીં, પણ આખો મંગળ ગ્રહ, એક ઠંડો નિર્જન, શ્વાસ પણ ન લઈ શકાય એવો ગ્રહ.
અને સવાલ એ છે કે શું એકલો માણસ માત્ર પોતાની બુદ્ધિના જોરે બ્રહ્માંડની આ નિર્દયતા સામે ટકી શકે છે?
ચાલો તો મળીએ આ અસાધારણ સંઘર્ષના નાયકને, માર્ક વોટનીને.
જે કોઈ સ્પેસ મરીન કે યોદ્ધો નથી, એ તો એરિસ 3 મિશનનો વનસ્પતિશાસ્ત્રી અને મિકેનિકલ એન્જિનિયર છે.
એક એવો માણસ જેની સુપર પાવર કોઈ બંદૂક નહીં, પણ એનું ભેજું છે.
અને એની રમૂજ વૃત્તિ, એ ભૂલવી ન જોઈએ.
અરે, એ તો એની બીજી સુપર પાવર છે. એની લોગ એન્ટ્રીઓ વાંચો તો લાગે કે મોત સામે ઊભો રહીને મજાક કરી રહ્યો છે. આ રમૂજ માત્ર હસવા માટે નથી.
ના, એ તો એનું હથિયાર છે.
હા, ભયાનક એકતા અને નિરાશા સામે લડવા માટેનું એક મનોવૈજ્ઞાનિક હથિયાર. એ તેને પાગલ થતા બચાવે છે.
બિલકુલ. એનું એક વાક્ય છે જે આખી નવલકથાનો સાર કહી દે છે.
પેલું, આઈ એમ ગોઈંગ ટુ હેવ ટુ સાયન્સ ધ શીટ આઉટ ઓફ ધીસ.
હા.
જેનો અર્થ એવો થાય કે આફત ગમે તેટલી મોટી હોય, મારે વિજ્ઞાનનો ભરપૂર ઉપયોગ કરીને જ આમાંથી રસ્તો કાઢવો પડશે.
અને આ કોઈ ડાયલોગ નથી, આ એની જીવવાની પદ્ધતિ છે. તે ક્યારે આખી સમસ્યા જોઈને ગભરાતો નથી.
એને નાના ટુકડાઓમાં વહેંચી દે છે.
હા, વ્યવહારુ અને ઉકેલી શકાય એવા ટુકડાઓમાં. આજે પાણીની વ્યવસ્થા, કાલે ખોરાકનું આયોજન. એટલે જ આ વાર્તા તેના બદલાવની નથી, પણ તેના અડગ સ્વભાવની છે.
તો વાર્તાની શરૂઆત જ એકદમ આઘાતજનક છે. લેખક તેને સીધો જ સંકટમાં ફેંકી દે છે.
હા, શરૂઆત જ એક પ્રચંડ ધૂળના તોફાનથી થાય છે. મંગળ પરનું એ તોફાન એટલું ભયાનક હોય છે કે નાસાના એરિસ 3 મિશનને તરત જ ગ્રહ છોડી દેવાનો આદેશ મળે છે.
અને એ ભાગદોડમાં જ દુર્ઘટના બને છે.
બરાબર. એક એન્ટેના તૂટીને માર્ક વોટનીને વાગે છે, એનું સ્પેસ સૂટ પંક્ચર થઈ જાય છે, અને એના બાયોમોનિટર્સ બંધ પડી જાય છે.
એટલે એના સાથીઓ માટે તો એ મૃત્યુ પામ્યો છે. તેઓ એને ત્યાં છોડીને જવા મજબૂર બને છે. આ એક બહુ જ મોટો મનોવૈજ્ઞાનિક મુદ્દો છે. નહીં, તે માત્ર એકલો નથી, તેને ત્યજી દેવાયો છે.
હા, એના મિત્રો એના માટે શોક મનાવી રહ્યા છે જ્યારે એ અહીં જીવવા માટે લડી રહ્યો છે.
બિલકુલ. જ્યારે ભાનમાં આવે છે ત્યારે તે એકલો, ઘવાયેલો અને મંગળની અનંત લાલ રેતી પર હોય છે.
અને પછી એ શું કરે છે?
તે જાતે જ પોતાના ઘા પર ટાંકા લે છે, બચેલા સામાનનો હિસાબ માંડે છે અને એક ઠંડા સત્યનો સામનો કરે છે
કે આગામી મિશન 4 વર્ષ પછી આવશે,
અને તેની પાસે માંડ 300 દિવસ ચાલે તેટલો જ ખોરાક છે.
અને અહીંથી માનવ ચાતુર્યની, જીજી વિશાની એક એવી ગાથા શરૂ થાય છે જે આપણને સ્તબ્ધ કરી દે છે.
એનું પહેલું અને સૌથી ક્રાંતિકારી પગલું, મંગળ પર ખેતી કરવી.
એક નિર્જીવ ગ્રહ પર ખેતી.
હા, અને આ જ તો હાર્ડ સાયન્સ ફિક્શનનું જાદુ છે. એ કોઈ જાદુઈ બીજ નથી વાવતો.
ના, એ વિજ્ઞાનનો ઉપયોગ કરે છે.
એક વનસ્પતિશાસ્ત્રી તરીકે તે મંગળની નિર્જીવ માટી લે છે, સાથીઓના બાયોવેસ્ટ એટલે કે મળમૂત્રમાંથી ખાતર બનાવે છે, અને સૌથી જોખમી કામ કરે છે, પાણી બનાવવાનો.
એ પ્રક્રિયા જ રોમાંચક છે.
અત્યંત જોખમી. તે રોકેટના બળતણ હાઇડ્રોજનને વિઘટન કરીને હાઇડ્રોજન છૂટો પાડે છે, પછી સાવચેતીથી તેને ઓક્સિજન સાથે બાળીને પાણી બનાવે છે.
એક નાનકડી ભૂલ અને
આખો હેબિટેટ એક બોમ્બની જેમ ફાટી શકે છે. પણ તે સફળ થાય છે. તે મંગળ પર બટાટા ઉગાડે છે.
અને આ માત્ર ખોરાક નથી, ખરું ને?
આ એક પ્રતીક છે.
શેનું પ્રતીક?
નિર્જીવ મૃત ગ્રહ પર જીવન વાવવાનો આ પ્રયાસ એ મૃત્યુ અને શૂન્યતા સામે જીવન અને આશાનું પ્રતીક છે. પુસ્તકનો સંદેશ એ નથી કે વિજ્ઞાન સમસ્યા ઉકેલે છે, પણ એ છે કે વિજ્ઞાન આશા પેદા કરવાનું એક સાધન છે.
એકદમ સાચી વાત. વોટિનોનો આશાવાદ એ કોઈ લાગણી નથી, એ કાર્ય પદ્ધતિ છે.
અને જ્યારે માર્ક મંગળ પર આશા વાવી રહ્યો હોય છે, ત્યારે પૃથ્વી પર કરોડો લોકો તેને મૃત માની ચૂક્યા હોય છે.
હા, પણ નાસામાં એક યુવાન સેટેલાઇટ એનાલિસ્ટ મિન્ડી પાર્ક મંગળના જૂના ફોટાઓનું વિશ્લેષણ કરતી વખતે કંઈક અજુકતું નોંધે છે.
શું નોંધે છે? એરિસ 3 સાઇટ પર સોલર પેનલ સાફ થયેલા છે, રોવર ખસેડાયું છે, અને ત્યારે દુનિયાને આઘાતજનક સમાચાર મળે છે.
માર્ક વોટની જીવિત છે.
આ ક્ષણ વાર્તાને સંપૂર્ણપણે બદલી નાખે છે. એક માણસના એકાકી સંઘર્ષમાંથી તે એક વૈશ્વિક બચાવ અભિયાનમાં ફેરવાય છે.
પણ હવે સૌથી મોટો પડકાર હતો તેની સાથે વાત કરવાનો, સંપર્ક કેવી રીતે કરવો.
અને માર્ક ફરી પોતાની બુદ્ધિ વાપરે છે. તેને યાદ આવે છે કે વર્ષો જૂનો પાથફાઇન્ડર પ્રોબ નજીકમાં જ ક્યાંક દટાયેલો પડ્યો છે.
એટલે એને શોધવા નીકળે છે.
હા, જોખમી સફર ખેડીને તેને શોધી કાઢે છે, રિપેર કરે છે અને મહિનાઓના મૌન પછી પૃથ્વી સાથે પહેલો સંદેશ મોકલે છે.
એક ક્ષણ કેટલી ભાવનાત્મક હશે!
અકલ્પનીય. પણ લેખક આપણને જરાય રાહતનો શ્વાસ લેવા દેતા નથી. જેવી આશા બંધાય છે, તેવી જ એક ભયંકર દુર્ઘટના બને છે.
હેબનો વિસ્ફોટ?
બરાબર. એક સામાન્ય ભૂલને કારણે તેના રહેઠાણના એરલોકમાં પ્રચંડ વિસ્ફોટ થાય છે. તે માંડ બચે છે, પણ તેની બટાટાની આખી ખેતી,
એનો ભવિષ્યનો બધો જ ખોરાક
મંગળના થીજેલા વાતાવરણમાં નાશ પામે છે. આ વાર્તાનો સૌથી નિરાશાજનક અને હૃદયદ્રાવક વળાંક છે.
હવે દબાણ પૃથ્વી પર આવે છે. નાસા સમજી જાય છે કે હવે સમય બિલકુલ નથી.
હા, તેઓ ઉતાવળમાં એક સપ્લાય રોકેટ મોકલવાની કોશિશ કરે છે, પણ તે લોન્ચ સમય જ ફાટી જાય છે. બધા રસ્તા બંધ.
અને ત્યારે જ એક જુનિયર વૈજ્ઞાનિક રિચ પર્નેલ એક એવો વિચાર રજૂ કરે છે જે પાગલપણ જેવો લાગે છે. ધ રિચ પર્નેલ મેન્યુવર.
એક તેજસ્વી પણ અત્યંત જોખમી યોજના. માર્કના જે સાથીઓ સ્પેસશિપ હર્મિસમાં પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે,
તેઓ પૃથ્વી પાસે પહોંચીને રોકાયા વગર ગુરુત્વાકર્ષણનો ઉપયોગ ગોફણની જેમ કરીને ફરી મંગળ તરફ પાછા વળે.
મતલબ કે મિશનમાં બીજા 533 દિવસનો ઉમેરો અને અકલ્પનીય જોખમ.
નાસાના અધિકારીઓ તો સ્પષ્ટ ના પાડી દે છે.
હા, પણ અહીં કમાન્ડર મેલિસા લુઇસનું પાત્ર સામે આવે છે. તે માર્કને પાછળ છોડી દેવાના નિર્ણયના અપરાધ ભાવ નીચે દબાયેલી હોય છે.
તેના માટે આ પ્રાયશ્ચિતનો એક મોકો હતો.
બિલકુલ. નાસાના આદેશ વિરુદ્ધ જઈને તે અને તેની ટીમ એક પ્રકારનો બળવો કરીને હર્મિસને મંગળ તરફ પાછું વાળવાનું નિર્ણય લે છે.
અને ત્યારે વાર્તાનો સૌથી સુંદર સંદેશ ઉજાગર થાય છે. જ્યારે એક માણસનો જીવ જોખમમાં હોય ત્યારે સરહદો અને રાજકારણ ઓગળી જાય છે.
હા, ચીનની સ્પેસ એજન્સી, જે અમેરિકાની સ્પર્ધક છે, તે પણ મદદ માટે આગળ આવે છે
અને પોતાનો શક્તિશાળી બૂસ્ટર રોકેટ આપે છે. આ બચાવ અભિયાન કોઈ એક દેશનું નહીં, પણ સમગ્ર માનવજાતનું અભિયાન બની જાય છે.
હવે વારો માર્કનો હતો. હર્મિસ તેને બચાવવા આવી રહ્યું હતું, પણ તેણે તેના સુધી પહોંચવું પડે તેમ હતું.
મતલબ કે હજારો કિલોમીટરની એકલવાઈ અને જોખમી યાત્રા.
ભવિષ્યના એરિસ 4 મિશન માટે તૈયાર રખાયેલા MAV સુધી, અને તે MAV પણ ભ્રમણકક્ષા સુધી પહોંચાડવા માટે ખૂબ ભારે હતો.
એટલે માર્ક તેને હલકું બનાવવાનું શરૂ કરે છે.
અને કેવો હલકું! તેમાંથી બારીઓ, કંટ્રોલ પેનલ, લાઈફ સપોર્ટ સિસ્ટમ, અરે નાકનો આગળનો ભાગ પણ કાઢી નાખે છે
અને ઉપર માત્ર કેનવાસ ઢાંકી દે છે. એક કન્વર્ટેબલ રોકેટ.
એ ઉડાન એક ભયાનક અને લગભગ અનિયંત્રિત સફર હતી.
અને વાર્તાની પરાકાષ્ઠામાં તે ભ્રમણકક્ષામાં પૂરતી ઊંચાઈ સુધી પહોંચી શકતો નથી.
ત્યારે માર્ક વોટની તેનું અંતિમ અને સૌથી સર્જનાત્મક પગલું ભરે છે.
પેલી આયર્નમેન ક્ષણ.
હા, તે પોતાના સ્પેસ સૂટના ગ્લવમાં કાણું પાડીને તેમાંથી નીકળતી હવાનો ઉપયોગ એક નાના થ્રસ્ટર તરીકે કરે છે અને અવકાશમાં તરીને કમાન્ડર લુઇસ સુધી પહોંચે છે.
અને અંતે 500થી વધુ દિવસોના અકલ્પનીય સંઘર્ષ પછી તે બચી જાય છે.
આ વાર્તામાં ટેકનોલોજી હીરો નથી, હીરો છે માનવ સર્જનાત્મકતા.
માનવ સહયોગ, જે સરહદોને ઓળંગી ગયો અને હીરો છે ટકી રહેવાની એ અદમ્ય ઈચ્છા.
આ નવલકથા આપણને એ જ શીખવે છે કે જ્ઞાન, તર્ક અને સહયોગથી અશક્ય લાગતી મુશ્કેલીઓનો પણ સામનો કરી શકાય છે.
સમસ્યાથી ડરવાને બદલે તેને ઉકેલવાની પ્રેરણા આપે છે, અને આશાવાદ તથા જીવવાની ધગશની આ ઉજવણી આજે પણ એટલી જ પ્રસ્તુત છે ને.
બિલકુલ, ગમે તેવી પરિસ્થિતિમાં પણ હાર ન માનવી જોઈએ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.